ગઈ વખતે આપણે 29 જાન્યુઆરી 1970ની પ્રાર્થના જોયેલી. માતાજી એમાં સૌંદર્ય વિશેની વાત કરે છે. આપણા આધ્યાત્મિક ક્ષેત્રમાં ઘણી ગેરસમજો છે. મોટા મોટી ગેરસમજ એ હોય છે કે માણસે સ્વચ્છ નહીં રહેવાનું, ટાપટીપ નહીં રાખવાની. તમે જો આ અઘવરી બાબા તમે જોશો ને કે એ કોઈ રીતે ભયંકર કેમ દેખાવું એ જાણે એમનો પ્રયત્ન હોય છે. પણ માતાજી એમ કહે છે કે નહીં, પ્રભુનું એક પાસું સુંદરતા છે જે સત ચિત્ત અને આનંદ છે, જે મૂળભૂત પ્રભુનું સ્વરૂપ છે. એ સત જ્યારે આપણા જીવન દ્વારા પ્રકટ થાય ત્યારે સત્ય બની જાય છે, સતમાંથી સત્ય બની જાય છે. જે ચિત્ત છે મૂળ પ્રભુ, નિષ્ક્રિય પ્રભુ જે છે કે જે પોતાની અંદર જ લીન છે, જગત નિર્માણ કરવા માટે પ્રવૃત્ત થયા જ નથી, જગત દ્વારા પ્રકટ થવા પણ પ્રયત્ન કરતા નથી, એવા પ્રભુ એ સચ્ચિત આનંદ સ્વરૂપ છે. અને જગત દ્વારા જે પ્રકટ થઈ રહ્યા છે ને એ સત્યમ શિવમ સુંદરમ સ્વરૂપ છે. આ ધ્યાન રાખજો. આ વૈદિક પ્રણાલી છે મૂળ, પણ શ્રી અરવિંદે સ્વીકારેલી છે. જે સત છે એ સત્ય બની જાય છે, જગત દ્વારા જ્યારે જે પ્રભુ પ્રકટ થાય છે એ સત્ય તરીકે પ્રકટ થતા હોય છે. સત સ્વરૂપ સત્ય તરીકે પ્રકટ થતા હોય. જે ચિત્ત સ્વરૂપ છે પ્રભુનું, ચેતના છે, એ પવિત્રતા તરીકે આપણા જીવનમાં પ્રકટ થાય છે. શિવમ, શિવમનો અર્થ છે પવિત્રતા. તમે જોશો જૂના બ્રાહ્મણો હશે, કોઈ અડાડ થાય ને શિવ 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 એમ બોલે પોતે. શિવ એટલે મને પવિત્ર કરો, મને પવિત્ર કરો, મને પવિત્ર કરો. શિવ શબ્દ છે એ પવિત્રતાનો ધારક છે. અને એ પવિત્રતા એવી છે કે જે આપણું અચેતન છે, જેમાં પવિત્ર જેવી કોઈ વસ્તુ જ નથી, પવિત્ર જેવી વસ્તુ જ નથી, ત્યાંથી શરૂઆત થઈને ધીમે 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 એ શુદ્ધ પૂર્ણ પવિત્રતા તરફ પ્રવાસ કરે છે શિવતત્વ. અને તેથી શિવતત્વના જે સ્વરૂપો બતાડ્યા છે એમાં પહેલું સ્વરૂપ છે મહાકાળ. મહાકાળની લિંગ હોય છે એ કાળી, એકદમ અપારદર્શક એવી હોય છે, જે મંદિરોમાં જનરલી પૂજાતી હોય. તમે જુઓ મંદિરના ભગવાન શિવની, તમે શિવલિંગ જોશો ને એ કાળું હશે, એ મહાકાળનું પ્રતીક છે. અને અંતિમ છે એ અમરનાથ છે. અંતિમ તબક્કો અમરનાથ છે. સ્ફટિક જે શુદ્ધ પવિત્ર પારદર્શક હીરક પ્રકાશ, હીરક પ્રકાશ એ ચેતનાનો મૂળ પ્રકાશ છે, જેને આપણે માતાજીનો પ્રકાશ કહીએ છીએ. આપણે ધ્યાન રાખજો. અને કૃષ્ણ પ્રકાશ એ અચેતનનો પ્રકાશ છે. એના વચ્ચે બધા પ્રકાશો આવેલા છે. જેમ જેમ અચેતનતા ઘટતી જાય છે અને શુદ્ધતા વધતી જાય છે, એમ પ્રકાશ ધીમે ધીમે ક્રમશઃ રંગ બદલતો હોય છે. અને એના ક્રમ પણ આપેલા છે 12 પ્રકાશોના. જે માતાજીનું પ્રતીક છે એમાં 12 પાંખડીઓ બતાડી છે, એ આ પાંખડીઓ છે વૈદિક પરંપરા મુજબ. એને 12 આદિત્ય કહેવામાં આવે છે, 12 સૂર્યો કહેવામાં આવે છે. અને એની શરૂઆત છે કૃષ્ણ કાળો પ્રકાશ, પછી જાંબલી પ્રકાશ, પછી લાલ પ્રકાશ. એક ધ્યાન રાખજો, લાલ પ્રકાશ અને કાળો પ્રકાશ મળીને જાંબલી પ્રકાશ થાય છે. આ ધ્યાન રાખજો, તમે લોજિક શું છે એના પાછળ ધ્યાન રાખજો. આ ચેતનાના જે પ્રકારો છે ને એકબીજામાં મિક્સ થતા હોય છે, સેપરેટ લાઈન નથી એની. એક ચેતનાનો પ્રદેશ બીજા ચેતનામાં ઘૂસી જતો હોય છે અને એને કારણે જુદો એક શેડ નિર્માણ થતો હોય છે. તો કાળો પ્રકાશ જ્યારે વધારે થોડોક શુદ્ધ થાય છે, ઉપર લાલ પ્રકાશ જ્યારે થવા માંડે છે, ત્યારે વચમાં જાંબલી પ્રકાશ નિર્માણ થાય છે. એટલે કાળો, જાંબલી, લાલ. લાલ પ્રકાશ હોય છે આ ઉષ્ણતા તમે કલ્પના કરશો તમને કલ્પના આવશે. કોઈ પણ વસ્તુ હોય છે કાળી, લોડું કાળું હોય છે, પણ જેમ જેમ ગરમ કરતા જશો ને એમ તમને દેખાતું જશે શું શું ક્રમ છે. લાલ પ્રકાશ પછી પીળા પ્રકાશમાં રૂપાંતરિત થતો હોય છે, પણ વચમાં એક સ્ટેજ નિર્માણ કરે છે સિંદુરીય પ્રકાશ, સફાયર જેને કહે છે. લાલ પ્રકાશમાંથી સિંદુરીય પ્રકાશ નિર્માણ થાય છે, સિંદુરીય પ્રકાશમાંથી પીળો પ્રકાશ નિર્માણ થાય છે, અને દરેક પ્રકાશ એક એક તત્વ નિર્માણ કરતું હોય છે, એની એક એક ચેતના પણ હોય છે, ધ્યાન રાખજો. આપણે જેને લાલ પ્રકાશ મેં કીધો એ પાર્થિવ તત્વ એમાંથી નિર્માણ થતું હોય છે, આપણું જે શારીરિક તત્વ છે એ લાલ પ્રકાશ ધારણ કરનારું છે, એમાંથી નિર્માણ થયેલ છે, અને શારીરિક ચેતના એમાંથી પ્રકટ થતી હોય છે. ઉપર જે પછી પીળો પ્રકાશ હોય એમાં જાંબલી પીળો સિંદુરીય પ્રકાશ છે, એ પ્રાણ તત્વનું પ્રતીક છે. પ્રાણ તત્વ તમે જુઓ કે જે દેવતાઓ વધારે પ્રાણમય હોય છે, શક્તિશાળી હોય છે, એને સિંદુર ચડવામાં આવે છે. હનુમાનજી દાખલા તરીકે તમે જુઓ, હા આજે આપણી પરંપરાઓ જે બધા સંકેત છે એના પાછળ, તો એ શક્તિ છે, જે પ્રાણ શક્તિ છે, મજબૂત સંકલ્પ શક્તિ છે, કરીશ એટલે હું વિજય મેળવીશ. હા આ સિંદુરીય રંગ છે, અને આમાંથી આપણે ઘણું શીખવાનું હોય છે. જે વખતે જે કાર્ય કરવા વખતે આપણને જે શક્તિની જરૂર હોય છે એ પ્રકાશનું ધ્યાન કરશો તો પ્રભુની એ શક્તિ તમારામાં આવીને કામ કરવા લાગે છે. આ એને ગુણ શાસ્ત્ર છે, ધ્યાન રાખજો. એનો આપણે ઉપયોગ જીવનમાં કરતા શીખવું પડે છે. પૂર્ણયોગમાં બધી આ ગુણવિદ્યા પણ પૂર્ણયોગમાં આવતી જ હોય છે, પાર્શ્વભૂમિમાં હોય છે, એનો ઉપયોગ તો થતો જ હોય છે. તો પીળો પ્રકાશ આ મનનો પ્રકાશ છે, અને મનોમય ચેતના એમાંથી પ્રકટ થતી હોય છે. પીળો પ્રકાશ પછી નીલ પ્રકાશમાં, બ્લુ પ્રકાશમાં ટ્રાન્સફોર્મ થતો હોય છે આગળ. તો એમાંથી ધીમે ધીમે પછી વાદળી પ્રકાશ નિર્માણ થાય છે બંને મિક્સ થઈને. એટલે ગાઢ નીલો વાદળી એ પ્રકાશ નિર્માણ થતા હોય છે, એમાં શેડ્સ હોય છે એમાં. અને આછા નીલ પ્રકાશમાંથી ધીમે ધીમે પછી સુવર્ણમય પ્રકાશ પ્રકટ થતો હોય છે, અને સુવર્ણમય પ્રકાશ અંતે હીરક પ્રકાશમાં રૂપાંતરિત થતો હોય છે. 12 સૂર્યોના 12 પ્રકાશ છે, અને દરેક પ્રકાશને એક એક શક્તિ છે, જે આપણામાં 12 સૂર્ય 12 યોગચક્રો તરીકે આપણા શરીરમાં છે જ. માનવી શરીરમાં આ બધા ચક્રો એ પ્રકાશને સ્વીકારનારા અને આપણને જરૂરી શક્તિ નિર્માણ કરનારા એવા યોગચક્રો છે, એ નિર્માણ થતા હોય છે. યોગચક્રો દ્વારા આપણે એ શક્તિ એબ્સોર્બ કરી લેતા હોય છે, આપણામાં સ્વીકારતા હોય છે, અને આપણા જીવનના કાર્યમાં આપણે વાપરતા હોય છે. આપણને આ વસ્તુ ખબર નથી, આપણે તો જીવતા હોઈએ છીએ, પણ એ વખતે અંદર પ્રક્રિયા ચાલતી હોય છે. જ્યારે તમે કોઈ ગંભીર વિચાર કરતા હો છો ત્યારે તમારો એક યોગચક્ર સક્રિય બનેલો હોય છે, અને પીળો પ્રકાશ સ્વીકારતો હોય છે, અને વૈચારિક શક્તિ, વિચારની શક્તિ, મનની શક્તિ નિર્માણ કરીને તમને આપતું હોય છે, જે તમે વાપરતા હો છો. જ્યારે કોઈ સંકલ્પ દૃઢ કરો છો કે મના મારે આ કામ કરવાનું જ છે હવે, તો તરત પ્રાણ શક્તિ તમે સ્વીકારો છો, એનો ઉપયોગ કરીને દૃઢ સંકલ્પ પ્રતિ કરો છો કે ના મારે આ કરવું જ છે. જ્યારે તમે શાંતિમાં ધ્યાનમાં બેઠા હો છો તો નીલ પ્રકાશને એબ્સોર્બ કરતા હો છો, અને એક વાદળી પ્રકાશમાં તમે સ્થિર થતા હો છો. અચ્છા વાદળી પ્રકાશમાં જે શ્રી અરવિંદનો પ્રકાશ છે એમાં આપણે કહીએ છીએ. આની મૂળ પરંપરા બહુ દૃઢ છે અને તર્કશુદ્ધ છે. મારે કહેવાનું મતલબ શું, એક બહુ તર્કશુદ્ધ એ બધી પરંપરાઓ છે. હીરક પ્રકાશ એ આદ્યાશક્તિનો પ્રકાશ છે. હવે આપણે આદ્યાશક્તિ નો અર્થ આવી રહ્યા છે, આદ્યાશક્તિનો જય આદ્યાશક્તિ આપણે ગાઈએ છીએ, પણ આદ્યાશક્તિ આપણને ખબર નથી કોણ છે આદ્યાશક્તિ, એવી સ્થિતિ છે. આપણે એ હીરક પ્રકાશ છે, અને એ હીરક પ્રકાશ તમે લ્યો એટલે આદ્યાશક્તિ પ્રકટ આપણામાં આપણે સ્વીકારી શકીએ છીએ, જે તમને આધ્યાત્મિક જ્ઞાન આપતી હોય છે. બધા દેવોની મદદ તમને મેળવી આપતી હોય છે. તમે જો દેવી ભાગવત વાંચશો ને તો તમને બધું સમજાશે. એમાં નિરૂપકાત્મક બધી વાત છે, એમાં બધી વાતો છે. દેવીઓના સ્વરૂપ આવતા હોય છે, મૂળ આદ્યાશક્તિ પ્રકટ થાય છે, એમાંથી મહાકાળી પ્રકટ થાય છે, એમાં મહાસરસ્વતી પ્રકટ થાય છે, મહાલક્ષ્મી પ્રકટ થતા એમ બતાડે છે બધા. આજે હું જે કહું છું એ જ વસ્તુ ત્યાં કહેવામાં આવી છે, પણ એ વાર્તા તરીકે કહેવામાં આવી છે. તમને તો આ રીતે આપણા જીવનમાં આ દિવ્ય શક્તિઓ બધી પ્રકટ થવા ઈચ્છે છે અને એની દ્વારા પ્રભુ પ્રકટ થવાના છે. પ્રભુ આ બધું જ છે, ધ્યાન રાખજો. આ બારે બાર માતાજીએ આનું સ્પષ્ટીકરણ આપવા માટે શક્તિ નહીં, પણ એ શક્તિ કયા ગુણો તમારા જીવનમાં નિર્માણ કરે છે એ ગુણો તરીકે વર્ણન કરેલું છે. માતાજીએ ગુણો તરીકે વર્ણન કર્યું, માતાજીએ સ્પષ્ટ કીધું છે કે હું ગુણો તરીકે વર્ણન કરું છું, પણ આના કરતાં જુદી રીતે પણ વર્ણન થઈ શકે છે. માતાજીએ સ્પષ્ટ વાત કરી છે, પણ જુદી રીતે વર્ણન થઈ શકે છે. માતાજીનો સંકેત ક્યાં હતો? આ પ્રકાશની ઓલા પર સંકેત હતો, એ આપણે ખબર નથી પડતો એ વખતે કઈ તરફ રેફરન્સ માતાજી આપી રહ્યા છે. એનો અર્થ માતાજી એમ કહેતા કે તમે તમારી રીતે અર્થ લગાડી લેવાનો અર્થ નથી, પણ એની પાછળ એક જ વસ્તુ તમે જુદી જુદી દર્શનથી જુદી રીતે જોઈ શકો તમે. જૈન ધર્મ એ અનેકાંત વાત કરીને કહેવામાં આવે છે. અમારા મેં અભ્યાસ કરીને જૈન ધર્મમાં એમાં કોઈ પણ વસ્તુનું વર્ણન કરવું હોય ને તો ઘણી રીતે થાય છે. અસ્થિ અસ્થિ, અસ્થિ નાસ્તિ, નાસ્તિ અસ્થિ, નાસ્તિ નાસ્તિ, આ અનેકાંત વાત છે. તો એક જ વસ્તુ તમે એક રીતે પણ વર્ણન કરી શકો છો, બીજી રીતે પણ વર્ણન કરી શકો છો, ત્રીજી રીતે પણ વર્ણન કરો, ચોથી રીતે પણ દર્શન કરી શકો. કારણ એક જ વસ્તુને અનેક પાસાઓ હોય છે અને દરેક પાસા પ્રમાણે મનુષ્ય એક જ પાસું જોતો હોય છે. અતિમનસ અને અધિમનસનો જે તફાવત શ્રી અરવિંદે પાડ્યો છે એમાં મૂળભૂત વસ્તુ આ છે કે અધિમનસની દેવતાઓ હોય છે, જે દેવતાઓ હોય છે એ બધા દેવતાઓ ફક્ત એક જ પોતાના પાસાને પકડીને બેસેલા છે, પોતાનું એક જ પાસું. ઇન્દ્ર છે એટલે પ્રકાશયુક્ત મન, એનલાઇટન્ડ માઇન્ડ જેને કહે છે શ્રી અરવિંદ, એ પ્રકાશ હોય, એ પ્રકાશયુક્ત મન ફક્ત પ્રકાશ જ ધારણ કરતું હોય છે. બીજા બધા પાસા છે ભગવાનના, પ્રભુના, એ વિષય કંઈ જાણતું નથી. સમજી ગયા તમે? અધિમનસ આ સંકુચિત છે, એક પાસા પૂરતું મર્યાદિત હોય છે. દરેક સ્વતંત્ર રીતે બધા પાસા કવર કરી લે છે, પણ દરેક જેવું જુદી રીતે. વરુણ છે તો વિશાળતાનું પાસું જ પકડે છે, સોમ છે તો આનંદનું પાસું જ પકડે છે, અર્યમા છે તો મુક્તિનું પાસું જ પકડે છે. શ્રી અરવિંદ કહે છે તમે કોઈ પણ એક જ દેવને બસશો ને તો ફક્ત એ પાસાનું તમને ધ્યાન મળશે, એના સાથે તમે એકરૂપ થશો, પણ પૂર્ણ પ્રભુ સાથે તમે એકરૂપ નહીં થઈ શકો, એ પૂર્ણ યોગ નહીં કહેવાય. સમજી ગયા તમે? બહુ સિમ્પલ વાત છે. શ્રી અરવિંદ કહે છે પૂર્ણ યોગમાં તમે દરેક પાસાનો સાક્ષાત્કાર કરવો જરૂરી છે, દરેક પાસાનો. અને એના માટે એક જ છે કે અધિમનસના ઉપરનું જે તત્વ છે એ બધા પાસાને ધારણ કરી રાખનારું છે, એને કહેવાય છે અતિમનસ, જેને સુપ્રામેન્ટલ શ્રી અરવિંદ કહે છે. એ સુપ્રામેન્ટલની ચેતના ધારણ કર્યા સિવાય બધા પાસાઓનો સમગ્ર રીતે તમને અનુભવ આવી શકતો નથી. કે આટલી સિમ્પલ વાત પૂર્ણયોગમાં કીધી છે. શ્રી અરવિંદનો મૂળ સિદ્ધાંત આટલો જ છે, સાચો સિદ્ધાંત છે. અહીં અને એ આખા જ્યારે બધા પાસાઓ આપણે જીવન દ્વારા પ્રકટ કરશું ત્યારે પૂર્ણ જીવન દ્વારા પ્રભુ પૂર્ણ રીતે પ્રકટ થશે. અત્યારે અધૂરો પ્રકટ થઈ રહ્યો છે આપણો પ્રભુ, આપણા દ્વારા અધૂરા બધા પાસા પ્રકટ થતા પણ નથી પહેલી વાત, અને જે પાસા પ્રકટ થાય છે એ પણ પૂર્ણ રીતે પ્રકટ થતા નથી, અધૂરા જ પ્રકટ થઈ રહ્યા છે. આપણે આપણા પાસે બે અપૂર્ણતા છે. જે પાસા આપણે મેં કંઈ બે પાસા ત્રણ પાસા ધારણ કરી રાખ્યો છે, તમે દરેકે એક એક પાસું ધારણ કરી રાખ્યું છે, જે પણ કંઈ ધારા એ આપણે પૂર્ણ રીતે વિકસાવ્યા નથી, હજી અધૂરા જ વિકસાવેલા છે. બાય બર્થ આપણને મળેલા છે જન્મથી, એ થોડાક જ વિકસાવેલા છે આપણે. એટલે એ અપૂર્ણતા છે, અને એ સિવાય બીજા પાસાઓ તો એમના બાકી જ છે, બધા સુપ્ત પડ્યા છે આપણામાં. આટલી બધી સાધના કરવાની છે આપણે પૂર્ણ યોગમાં. તો માતાજી અહીંયા એ જ વાત કર્યા છે, બધી મૂળ વાત સૌંદર્ય વિશે કર્યા છે, પણ આ જે સિદ્ધાંતો છે એ સ્પષ્ટ કરવા માગે છે માતાજી કે અધ્યાત્મ સુંદરતાની ઉપાસના પણ કરવી પડે છે. આપણે સાદી રીતે સમજવું તેમ સમજવું જોઈએ કે આપણું આ શરીર છે એ પ્રભુનું રહેવાનું ઘર છે, રહેઠાણ છે. એને સ્વચ્છ સુંદર રાખવું એ આપણું કર્તવ્ય છે. તમે જો ઈચ્છતા હો કે આ મારા ઘરમાં, આ મારા રહેઠાણમાં પ્રભુ પધારે, તો તમારે આ શરીરને પણ સુંદર રાખવું પડશે, સ્વચ્છ રાખવું પડશે, પવિત્ર રાખવું પડશે. આ સુંદરતાની ઉપાસના છે. પણ સુંદરતાની ઉપાસના શા માટે છે? તો પ્રભુ અહીંયા રહેવા આવે એના માટે છે. આપણે સુંદરતાની ઉપાસના કરીએ છીએ, પણ એનો હેતુ આ નથી. એનો હેતુ એ છે કે ના, હું સુંદર દેખાવો જોઈએ, લોકોએ મને એપ્રિશિએટ કરવા જોઈએ, લોકો પર મારી સારી છાપ પડવી જોઈએ, ફર્સ્ટ ઇમ્પ્રેશન પડી જોઈએ એકદમ, કે નહીં આમ માણસ અપટુડેટ છે એકદમ. ખરેખર આપણી ભૂમિકા બદલાઈ ગઈ છે. સુંદરતા આપણે વિકસાવીએ છીએ, સુંદર રહેવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ આપણો હેતુ અહંકારજન્ય છે. અહંકાર શું કહે છે? ના, હું જ્યાં હાજર હોઉં ને ત્યાં લોકોએ મને ઓળખવો જોઈએ. અહંકારની માગણી છે, અને એના પ્રમાણે આપણે સુંદર રહેવાનો પ્રયત્ન કરીએ. આપણે ટાપટીપ તો વધારે રાખીએ છીએ, ઘરની બહાર નીકળે તો આપણામાંથી એવું કોઈ હોતું નથી કે કપડાની ટાપટીપ ન રાખે, અથવા વાળ વ્યવસ્થિત ન ઓળે, મોઢું વ્યવસ્થિત ન ધોવે, કોસ્મેટિક ન વાપરે. આ બધું આપણા ભૌતિક જીવનમાં બધી વસ્તુ આપણામાં છે, પરંતુ એનો હેતુ સાધનાલક્ષી નથી. જે વખતે તમે મોઢું ધોતા વખતે, અથવા પાવડર વાપરતા વખતે, કોસ્મેટિક વાપરતા વખતે, નાતા વખતે, સારા કપડાં પહેરતા વખતે ભાવ કરશો કે પ્રભુ આ તારું જે મકાન છે, રહેણાંક છે, એને હું સજાવી રહ્યો છું, તો તરત એ સાધનાનો ભાગ બની જાય છે. પૂર્ણ યોગ આ રીતે જીવવાનો છે આપણે. અને તેથી આપણા પૂર્ણ યોગમાં એવું કહેતા નથી કોઈ કે દાઢી વધારો તમે અને ભગવા કપડાં પહેરો, ફાટેલા તૂટેલા કપડાં કહો, ગંદવા રહ્યો એકદમ, તમે ઉગ્ર રહ્યો, એવું નહીં. તમે સૌમ્ય સુંદર આધુનિક જીવનને યોગ્ય લોકોમાં જે પ્રમાણે રહો છો એ પણ રહી શકો છો, અને છતાં પણ તમે આંતરિક રીતે યોગી તરીકે જીવી શકો છો. આંતરિક રીતે આપણે યોગી તરીકે જીવી શકીએ છીએ અને જીવવું પણ જોઈએ. માતાજી એ વાત આપણને સમજાવવા માગી રહ્યા છે આ પ્રાર્થનામાં. માતાજી એમ કહે છે કે વિચારોના જગતમાં જેમ સત્ય ન હોય તો એ વિચારોનું કોઈ મહત્વ નથી. કોઈ વિચાર ખોટો હોય તો વિચાર આપણે કરીએ એમાં જો સત્ય જ ન હોય તો પછી વિચારને કોઈ મહત્વ નથી. વિચારને મહત્વ ક્યારે આવે છે? એની દ્વારા કોઈ સત્ય પ્રગટ થતું હોય. તો એક મહાભારતની કથા છે. દ્રોણાચાર્યને આ બધા પાંડવોને શીખવતા હતા, અને એમણે પહેલો પાઠ ધર્મ લખે કે સત્યમ વદ ધર્મમ ચર માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. આ ચાર ઉપદેશ હોય છે એ શરૂઆતમાં જ શિષ્યને આપવામાં આવે છે. ચાર છે પહેલાથી આપવામાં આવે છે. સત્યમ વદ ધર્મમ ચર, તું સત્ય બોલતા શીખ. ધર્મમ ચર, ધાર્મિક જે કંઈ તમને જીવનમાં જે સંસ્કારો આપે છે એ પ્રમાણે જીવન જીવ. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ. આગળ છે ઘણા જ એવા આદેશ. આ પરંપરા બધે છે. જૈનોમાં નમસ્કાર મંત્ર આ જ છે, એમાં બીજું કંઈ નથી. નમસ્કાર મંત્રમાં આ જ બધું કહ્યું છે. આચાર્યને વંદન છે, આને વંદન છે, એને વંદન છે, એ બધું એ જ છે. તો જે વખતે યુદ્ધ પૂરું થયું, યુધિષ્ઠિરનો એને રાજ્યાભિષેક થયો, એ સમ્રાટ તરીકે પ્રસ્થાપિત થયા, ત્યારે વ્યાસજી આવ્યા કે હવે યુધિષ્ઠિર તે જે કંઈ જીવનમાં પચાવ્યું છે, શું પચાવ્યું છે મને કે, એટલે આપણે આગળ વધીએ. એમાં યુધિષ્ઠિર જવાબ આપે છે કે ભગવાન, વ્યાસ એ એમના કુળના પણ પૂર્વજ હતા, ધ્યાન રાખજો, એમના કુટુંબના પણ પૂર્વજ હતા. એ ભગવાન કે હું તો પહેલા વાક્યમાં, પહેલા ઉપદેશમાં જ ગોતા ખાઈ રહ્યો છું કે સત્યમ વદ, તો હું સાચું બોલ્યો નથી કે યુદ્ધ દરમિયાન હું ખોટું બોલ્યો છું કે? તમને આવલો આખો પ્રસંગ યાદ છે, અશ્વત્થામા હતા, ધીમેથી બોલ્યા નરોવા કુંજરોવા. દ્રોણાચાર્યને યુદ્ધમાંથી એનું મનોબળ તોડી નાખવા માટે આ અફવા ભગવાન શ્રી કૃષ્ણ કહેવાથી ફેલાવેલી કે સત્ય અશ્વત્થામાને મારી નાખ, અશ્વત્થામાનો દીકરો દ્રોણનો, એકનો એક દીકરો, કે અશ્વત્થામા મારી નાખો, અશ્વત્થામા મરાઈ ગયો છે, અશ્વત્થામા મરાઈ ગયો છે. પણ એ આ લોકોએ શું કરેલું કે અશ્વત્થામા એક હાથીનું પણ નામ હતું, એ હાથીને મારી નાખ્યો અને અફવા ફેલાવી કે અશ્વત્થામા મરી ગયો છે. ઓલો અશ્વત્થામા મર્યો નહોતો. એટલે જ્યારે પછી દ્રોણને ખબર હતી કે આ આ એક યુધિષ્ઠિર છે, એક સાચું બોલશે, બાકી કોઈ બોલશે નહીં. તો શ્રીકૃષ્ણે એને કીધેલું કે અરે બોલવું પડશે આપણે, જો ધર્મનો વિજય કરવો હશે તો સામેની વ્યક્તિ અદિવ્ય શક્તિઓ જે કક્ષાએ લડતા હોય એ કક્ષાએ લઈને એ કક્ષાના સાધનો દ્વારા જ એને તોડવા પડે તમારે, ધ્યાન રાખજે. કે એટલે ગુચવાઈ ગયેલો હતો. એણે પોતાની વસલી યુક્તિ કાઢેલી કે દ્રોણે પૂછ્યું કે યુધિષ્ઠિર ખરેખર અશ્વત્થામા મરી ગયો છે? તો કે હા, અશ્વત્થામા હતા, હા, મોટેથી બોલ્યો, ધીમેથી બોલ્યો, નરો વા કુંજરો વા. નર મર્યો છે કે કુંજર એટલે હાથી મર્યો છે એ મને ખબર નથી, પણ અશ્વત્થામા મરી ગયો છે વાત સાચી છે. દ્રોણે પછી હથિયાર છોડી દીધા અને એ વખતે શ્રીકૃષ્ણે અર્જુનને કીધું, ધીસ ઇઝ ધ ટાઈમ, મારી નાખ. અને એ વખતે પછી અર્જુને દ્રોણને વિંધ્યો છે અને દ્રોણ યુદ્ધ ભૂમિ પર પડી ગયા છે. અને પછી તો શરસૈયા પર 6 મહિના સુધી જીવેલા, એ શરસૈયા ઉપર 6 મહિના સુધી જીવેલા. એમને દક્ષિણાયનમાં પોતાનો દેહ છોડવો નહોતો, ઉત્તરાયણમાં છોડવાનો હતો. હા ભાઈ, આપશો સર, એ તો વિષ્ણુ દ્રોણની વાત નથી, સાચી વાત છે, મિક્સ થઈ ગયું મારું. દ્રોણ તો મરી ગયા, સાચી વાત છે. એ વખતે દ્રોણનો વધ થયેલ. આ વસ્તુ છે. એટલે એ સંદર્ભમાં યુધિષ્ઠિર કહે છે કે વ્યાસજી, હું તો પહેલા જ ઉપદેશમાં ગોતા ખાઈ રહ્યો છું, સત્યમ વદ, હજી પૂરું સત્ય બોલી શકતો નથી હું. એ પ્રકારે આ છે કે આ બધા પાસાને આપણે જીવન દ્વારા પ્રકટ, ધીમે ધીમે આપણે વધારે વધારે પ્રકટ કરતા જવું છે. આપણે શાંત રહેવાનો પ્રયત્ન કરવો, આપણે નિર્લેપ રીતે રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. પૂર્ણ યજ્ઞની ખરેખર સાધના કરવી હોય તો આ બધા આ પ્રભુના સ્વરૂપો છે. શાંતિ એ પ્રભુનું સ્વરૂપ છે, નિર્લેપતા એ પ્રભુનું સ્વરૂપ છે. અને માં ભગવતીના જગન્માતાના સ્વરૂપો તરીકે ગણાયેલ છે. શાંતિ, તુષ્ટિ, તુષ્ટિ આ બધાને દેવી ભાગવતમાં જગન્માતાના સ્વરૂપો તરીકે ગણાયેલ છે. એ જ રીતે આ કહે છે કે શાંતિ છે, નિર્લેપતા છે, આનંદ છે, પ્રસન્નતા છે, ચેતનાની વિશાલતા છે. આ બધી વસ્તુઓ છે એ પ્રભુના પાસા છે વિવિધ. અને બધા પાસા આપણે જીવનમાં વિકસાવવાના છે ધીમે ધીમે, સમજીને. જ્યારે પણ એ પ્રકારનો પ્રસંગ આપણા જીવનમાં આવે ત્યારે એ પાસાને પ્રકટ કરતા આપણે શીખવું પડશે અને એના માટે સજાગ રહેવું પડશે, અટેન્ટિવ રહેવું પડશે આપણે, કે ક્યાંક આપણે ખોટું આપણો અહંકાર આગળ આવીને કંઈ નિર્ણય ન લઈ લે. પ્રયત્ન બધા કરવાના આપણે. પછી પ્રભુનું સ્વરૂપ તો એવું છે કે કઠોર સ્વરૂપ પણ છે. શ્રી અરવિંદે બહુ સરસ કહ્યું છે કે ક્રિશ્ચિયન ધર્મ એમ કહે છે કે પ્રભુ ખૂબ જ પ્રેમાળ છે, એટલે એ લોકો પ્રેમ તરીકે પ્રભુને ભજે છે. પણ અમે એમ કહે છે નહીં, એ સંહાર તત્વો પણ છે. ગીતા એમ કે છે, કાલોસ્મી લોક ક્ષય કૃત પ્રવૃદ્ધ. શ્રી અરવિંદ ગીતાના નિબંધોમાં લખે છે, કાલોસ્મી ક્ષય કૃત પ્રવૃદ્ધ, લોકોનો વિનાશ કરવા માટે હું મહાકાળ તરીકે પ્રકટ થઈ રહ્યો છું અત્યારે. દેટ ઇઝ ધ સ્ટેજ નાઉ. એ રીતે વાત કરે છે કે સંહારક તત્વ, રુદ્ર તત્વ એ પણ પ્રભુમાં છે જ. અને આ રુદ્ર તત્વ દરેકના જીવનમાં કામ કરતું હોય છે, મારા તમારા દરેકના જીવનમાં. આપણને જે કંઈ દુઃખો આવતા હોય છે એ રુદ્ર તત્વના કારણે આવતા હોય છે. તમે રુદ્રાષ્ટાધ્યાયી જો વાંચો ને તો એમાં આ જ કીધેલું છે. તમે મૂળ વિનંતી કે હે રુદ્ર, તું તારા બાણને, તીરને સંકેલી લે, અમારા તરફ છોડ નહીં. પ્રાર્થના છે, મંત્રોમાં પ્રાર્થના છે એ રીતે. પણ આપણને આપણા ચિત્તોનો વિકાસ કરવા માટે ઘણી વખત કઠોર રીતે પણ પ્રભુને એવા પ્રસંગો નિર્માણ કરવા પડે છે કે એ પરિસ્થિતિના ભીષમાં રહીને માણસ થોડો વિકાસ કરે, એનો ચેતનાનો વિકાસ થાય. અને આ સ્વાભાવિક છે. આપણને તમે જુઓ, નાના બાળકનો આપણે ઉછેર કરતા વખતે શું કરીએ છીએ? નાના બાળકનો ઉછેર કરતા વખતે એનો ઉછેર સારો થાય, એમાં સારા સંસ્કારો પડે, એના ઘણી વખત માને કઠોર થવું પડે છે. નથી થવું પડતું એવું નથી, માને કઠોર થવું જ પડે છે. દુનિયામાં એકે માં નથી કે એ એમ કે મેં મારા બાળકને માર્યું નથી. મને તો કોઈ જડી નથી, કોઈ કોઈ માએ મને એમ કીધું નથી કે મના મેં કોઈ વખત હાથ અડાડ્યો મારા છોકરાને. દરેક માં મહાકાળી થાય જ છે બાળકને સંસ્કારમાં આપવા માટે. એ વખતે એને કઠોર રીતે રહેવું પડે છે. એ રુદ્રતત્વ છે એનો, એ માનો માનું રુદ્રતત્વ છે જે બાળકને સંસ્કાર આપવા માટે એ વખતે પ્રવૃત્ત થયેલું હોય છે. તો આ સૌંદર્ય તત્વ છે એ માતાજી અહીં કહે છે કે એ પ્રમાણે એક પાસા તરીકે સૌંદર્ય છે, એની પણ આપણે ઉપાસના કરવાની જરૂર છે. પણ માતાજી કહે છે એની એની આપણને સમજણ હોવી જોઈએ. સૌંદર્યની સૌંદર્ય વિશેની સમજ અને અભિવ્યક્તિમાં પ્રકટ ન થતી હોય તે અપૂરતી સમજણ છે. સૌંદર્ય ખરેખર શું છે તે આપણે સમજવું જોઈએ. આત્મતત્વ જ્યારે પોતાના આનંદને જીવન દ્વારા પ્રકટ કરવા માંગતું હોય છે ત્યારે જીવનમાં સૌંદર્ય પ્રકટ થતું હોય છે. માતાજીનો કહેવાનો મુદ્દો આ છે કે આત્મતત્વમાંનો જે આનંદ હોય છે એ જ્યારે પ્રકટ થાય છે જીવન દ્વારા ત્યારે એ સૌંદર્ય તરીકે પ્રકટ થાય છે. એટલે મેં પહેલાં શરૂઆતમાં જ મેં વાત કરેલી કે મૂળ પ્રભુ જે પોતાની અંદર લીન છે, નિષ્ક્રિય છે, એ છે સચ્ચિત આનંદ સ્વરૂપ. પણ જ્યારે જીવન દ્વારા એ પ્રકટ થાય છે ત્યારે એનું સ્વરૂપ બદલાયેલું હોય છે અને એ છે સત્યમ શિવમ સુંદરમ. ધ્યાન રાખજો, સત્યમ શિવમ સુંદરમ આ ત્રણ શબ્દો તમે ખાસ યાદ રાખવાના છે. નિષ્ક્રિય પાસું સચ્ચિત આનંદ સ્વરૂપ અને સક્રિય જીવન દ્વારા પ્રકટ થતા પ્રભુ સત્યમ શિવમ સુંદરમ. સુંદરમ એ પણ પ્રભુનું પાસું છે. સુંદરતા દ્વારા જ પ્રભુ પ્રકટ થાય છે. એ કહેવા માટે માતાજી અહીં કહે છે કે તું મને સમજાવો કે જીવનને કેવી રીતે. અને તમે જુઓ માતાજીને જીવન જોશો તો માતાજીમાં એસ્થેટિક ટેસ્ટ જેને કહેવાય ને કે સૌંદર્યનું પાસું બહુ સારું હતું. માતાજીના કપડાં એટલે અપ ટુ ડેટ, એકદમ ફેશનેબલ કપડાં પહેરતા માતાજી, નહોતા પહેરતા એવું નહોતું. આધ્યાત્મિક જીવન જીવવા છતાં પણ સુંદરમાં સુંદર કપડાં એ પહેરતા, બધી રીતે એ સુંદર રહેતા હતા. આ શોધ અને અભિવ્યક્તિ જે નિર્વ્યક્તિતા અને અહંભાવના ત્યાગની માગણી કરે છે. સુંદરતા જો આપણામાં પ્રકટ કરવી હોય તો સુંદરતાનો આધાર આપણો અહંકાર ન હોવો જોઈએ. આપણે સુંદરતાની ઉપાસના કરીએ છીએ પોતાના માટે, પણ એ માગણી છે અહંકારની માગણી હોય છે. લોકો મારી તરફ જુએ, મને એપ્રિશિએટ કરે, લોકોનું મારા તરફ ધ્યાન ખેંચાય, આ બધી માગણીઓ એ અહંકારની માગણીઓ છે અને એના માટે સુંદર રહેવા એ પ્રયત્ન કરતો હોય છે. જ્યારે સાચી સુંદરતા, આધ્યાત્મિક જેને સુંદરતા કહીએ, એ આધ્યાત્મિક સુંદરતામાં તમને પ્રભુને પ્રકટ કરવા છે અને એના માટે ત્યાં અહંકારનું કોઈ કાર્ય ન હોવું જોઈએ. અને એના માટે નિર્વ્યક્તિતા, અહંકાર એ વ્યક્તિ સ્વરૂપમાં જ રહેતો હોય છે, પોતાનું વ્યક્તિત્વ છોડવા તૈયાર નથી. અને અહંભાવ, હું છું, મારું મહત્વ ઓળખાવવું જોઈએ, આ જે ભાવ છે એ બંને છોડી દેવા પડે છે આપણે. અને એમાંથી મુક્ત એ પ્રકારની જે સુંદરતાની ઉપાસના છે એ આપણે કરવી પડે છે. આ વિશેષતા છે. સૌંદર્ય વૈશ્વિક તત્વ છે. આપણને લાગે છે કે સુંદરતા મારી સુંદરતા છે, એવું નથી. એ વૈશ્વિક તત્વ છે. સુંદરતા બધે પ્રકટ થઈ રહી છે. શ્રી અરવિંદે ક્યાં રેફરન્સ છે મને યાદ નથી, પણ વાંચેલો છું મેં કે પ્રભુ કેટલી બધી કાળજી રાખે છે સુંદરતા પ્રકટ કરવા માટે, કે દરેક ખનિજનું જે સ્ફટિક હોય છે એ વિશિષ્ટ આકારનું, ભૌમિતિક આકાર હોય છે. એને કોઈ ષટકોણી હોય, કોઈ પંચકોણી હોય, કોઈ ચતુષ્કોણી હોય છે, અને એને એને પાસા પડેલા હોય છે, એ પ્રકારનું દરેક એનું સ્ફટિક હોય છે, એ પ્રકારનું હોય છે. એટલે કેટલી સિમેટ્રી યાદ રાખે છે, સિમેટ્રી દ્વારા સૌંદર્યતા પ્રગટ થયો છે, સિમેટ્રી દ્વારા સુંદરતા પ્રગટ થતી હોય છે. તો સિમેટ્રી રાખવાનું કામ નિસર્ગ કરતું હોય છે. તો એ રીતે પ્રભુ બધે ઠેકાણે સુંદર રીતે પ્રગટ થઈ રહ્યા છે. તમે કોઈ પણ ઠેકાણે જોશો જ્યાં અહંકાર ઓછો હશે ત્યાં સાચું નૈસર્ગિક સૌંદર્ય પ્રગટ થશે. નાનું બાળક હશે એ બહુ અહંકારી હોતું નથી, તેથી એને જોશો એની આંખોમાં, એના હાસ્યમાં, એના ચહેરા પર જે નિર્દોષતા હોય છે, જે સુંદરતા પ્રગટ થતી હોય છે, એવી મોટી ઉંમરના માણસોમાં નથી થતી. કારણ શું? ઓલામાં અહંકાર નથી ને આપણામાં અહંકાર ઠાસે હશે ને ભરેલો છે, તફાવત પડી જાય છે. પુષ્પો છે એમાં અહંકાર નથી, કુદરતી રીતે એ ખીલે છે, એની દ્વારા સુંદરતા પ્રગટ પડે છે. પુષ્પો દ્વારા માતાજી એક ઠેકાણે તો બહુ ગૂઢ વિદ્યાની વાત કરી છે કે પુષ્પો દ્વારા પ્રભુનો સ્પર્શ પ્રકટ હતો. પુષ્પો પ્રભુનો સ્પર્શ પામતા હોય છે, ખીલતા હોય છે ત્યારે એની દ્વારા ચેતના પ્રકટ થતી હોય છે, અને એ ચેતના પ્રભુનું કોઈ પણ પાસું ધારણ કરી શકે છે. અને એના માટે જ હું લોકોને ફૂલ આપું છું. એમણે સ્પષ્ટીકરણ આ રીતે આપેલું છે કે હું લોકોને શા માટે ફૂલ આપું છું, વિશિષ્ટ પ્રકારનું ફૂલ જ શા માટે આપું છું, કે એની દ્વારા જે ગુણ કોઈ અમુક વ્યક્તિમાં વિકસાવવો હોય એમ માતાજીને લાગે છે કે આની દ્વારા આ આસ્પેક્ટ પ્રકટ થવો જોઈએ, એ ન પ્રકટ થતો, એમાં અવરોધો હોય, તો માતાજી એને વિશેષ ફૂલ આપતા કે આ ફૂલ તું સાચવી રાખજે, આ ફૂલ તું સ્વીકાર. એની દ્વારા એ શક્તિ માતાજી આપતા હતા અને એના માટે માતાજી ફૂલો આપતા હતા. એ કઈ ભૌતિક ક્રિયા ભલે નાનકડી હોય, ફૂલ આપવાની હોય, પણ એની દ્વારા અંદર જે ગૂઢ ક્રિયાઓ થતી હોય છે એ તો બહુ ઊંડાણવાળી હોય છે. શુદ્ધ સૌંદર્ય વૈશ્વિક તત્વ છે, અને જો પોતે એને જોતા અને સમજતા શીખવું હોય તો જાતે જ વૈશ્વિક બની રહેવું પડે છે. તમારે જો ખરેખર સુંદરતા, પ્રભુની સુંદરતા હું વાત કહું છું, પ્રભુની દિવ્ય સુંદરતા પોતાની દ્વારા પ્રકટ કરવું હોય તો કાયમ આંતરિક રીતે આપણે વૈશ્વિક ચેતનામાં જીવતા શીખવું પડશે. વ્યક્તિગત ચેતનામાંથી, અહંકારમાંથી ઉપર ઉઠવું પડે છે અને વૈશ્વિક ચેતનામાં આપણે જીવતા શીખવું છે. વૈશ્વિક ચેતનામાં જીવવું એટલે એ પ્રકારનો અંદર અનુભવ કરવો, એ પ્રકારની સમજણ કેળવવી કે એક જ ચેતના અનંત શરીર દ્વારા પ્રકટ થઈ રહી છે. અત્યારે તો તમે અહીંયા બેઠા હો અને એવો ભાવ નિર્માણ કરો કે પ્રભુની એક જ દિવ્ય ચેતના, પ્રકાશમય ચેતના છે, અને આટલા બધા શરીરો અહીંયા ભેગા થયા છે, દરેક શરીર દ્વારા પ્રભુની ચેતના પ્રકટ થઈ રહી છે, આ પ્રકારનો ભાવ તમે લાવશો તો તમારી ચેતના છે ધીમેથી વૈશ્વિક ચેતનામાં પ્રવેશ કરવાની શરૂઆત કરી દે છે. આ બહુ અતિશય સાધનામાં ખૂબ જ મહત્વની વાત છે, છે બહુ સાદી વાત છે, પણ અભ્યાસ કરવો પડે છે. સાધનામાંનું મુખ્ય તત્વ એ છે કે તમારે વૈશ્વિક ચેતનામાં સ્થિર થતા શીખવું પડશે. વૈશ્વિક ચેતનામાં સ્થિર થાવશો એટલે આ બધી જે દિવ્ય શક્તિઓ છે, મેં કીધેલી અધિમનસના દેવો જેને કહીએ છીએ આપણે, કે જેને આપણે દિવ્ય ગુણો તરીકે કહીએ છીએ, દરેક દેવમાં એક એક દિવ્ય ગુણ છે અને એ ગુણ વિકસાવવાનું કામ એ દેવનું કાર્ય છે, એ આપણામાં આવીને એ ગુણ વિકસાવતા હોય છે, એમનું કાર્ય છે. તમે વૈશ્વિક ચેતનાની અંદર સ્થિર થઈ જાઓ ધ્યાનમાં, એ વખતે આ દિવ્ય સત્વો છે, દેવો છે, તમારી ચેતનામાં પ્રવેશ કરીને એ ગુણ વિકસાવવા માટે તરત કામ કરવા માંડી પડે છે. દે આર ધ આર્કિટેક્ટ્સ, દે આર ધ એન્જિનિયર્સ, આવા શબ્દો શ્રી અરવિંદ વાપરે છે, એ આ અર્થમાં વાપરતા હોય છે. આપણે જ્યારે ધ્યાનમાં બેસતા હોય છે ત્યારે આ પ્રક્રિયા તો ખાસ કરવાની હોય છે આપણે, કે વહેલામાં વહેલી તકે વિશ્વ ચેતનામાં પ્રવેશવું જોઈએ. અને તમે જો વિશ્વ ચેતનામાં પ્રવેશવાનો પ્રયત્ન નહીં કરો તો શું થશે? ભલે તમે આંખો બંધ કરીને બેઠા હશો, આ કર્યા હશો, પણ અંદર પોતાનું મન, પોતાનો જે રોજિંદો પ્રવાહ છે એ પ્રમાણે જ વહેતું હશે, એનો વિચાર પ્રવાહ ચાલતો જ હશે. પણ તમે એમાં કાંઈ નહીં કરી શકો. તમે થોડો પ્રયત્ન કરશો તો ભગવાન તરફ વાળશો તો પાછો એક બે ક્ષણમાં પાછો એ પોતાનો કરંટ શરૂ કરી દેશે. એ સંઘર્ષમાં તમારો ધ્યાનનો સમય ચાલ્યો હશે. એના કરતાં એક નિર્લેપ વૈશ્વિક ચેતનામાં પ્રવેશવું જોઈએ. એ સીધો સીધો માર્ગ છે અને સહજ માર્ગ છે. અને એના માટે માતાજીએ કીધું છે, અથવા ઉપનિષદો પણ એ જ કહે છે કે તમે આકાશ સાથે પોતાની ચેતના એકરૂપ કરી નાખો. આકાશ જેવું નિર્મળ છે એવી મારી ચેતના નિર્મળ છે. આકાશ જેવું અસીમ છે એવી મારી ચેતના અસીમ છે. આકાશમાં જેમ પ્રકાશ છવાયેલો છે એમ મારી ચેતના પ્રકાશમય છે. એમ ભાવ કરીને આકાશવત એને વેદોમાં અને ઉપનિષદમાં ચિદાકાશ કહેવામાં આવે છે. ચિદાકાશ બે શબ્દો આપેલ છે, ચિત્ત અને આકાશ, ચેતનાનું આકાશ. એ ચેતનાના આકાશમાં તમે પ્રવેશ્યો, કે વૈશ્વિક ચેતનાનો એ ગેટવે ઓફ ઇન્ડિયા છે, એમાં તમે પ્રવેશીને વૈશ્વિક ચેતનામાં પ્રવેશવું પડે છે. એમાં તમે પ્રવેશ્યો અને એ ચેતનામાં રહેશો ને તો તમારું શારીરિક સૌંદર્ય પોતાને મળે ખીલવા માંડે છે. એ સાચું પ્રભુનું સૌંદર્ય હોય છે. પ્રભુએ જે દરેક વ્યક્તિમાં સુંદરતા રાખેલી છે એ સુંદરતા પોતાને મળે પ્રકટ થવા લાગે છે. એ સૌંદર્યની ઉપાસના માતાજી કરવાનું અહીંયા સમજાવી રહ્યા છે આપણને. આપણે જે સૌંદર્યની ઉપાસના કરીએ છીએ એ તો અહંકારને પોષવાની સાધના છે, પ્રયત્ન છે, એ રીતે નહીં. પણ આ રીતે તમે સુંદરતાની ઉપાસના કરો. અને હું તો મને લાગે છે, ઘણી વખત હું અનુભવું છું કે માતાજીએ કોઈ શિષ્ય આપેલા જ્યારે એકદમ ફેશનેબલ સારામાં સારા કપડાં પહેરતા હશે ત્યારે માતાજી કોઈ ભાવ નિર્માણ કરતા હશે કે પ્રભુ આ તારું મંદિર હું સજાવી રહી છું, એમ કરીને એ ભાવે કપડાં પહેરતા હશે. એ ભાવે આપણે પણ એ જ ભાવે પહેરવાના છે, ધ્યાન રાખજો. માતાજી જે રીતે જીવતા હતા એ ખુલ્યું આપણે સમજી લ્યો અને એનો સ્વીકાર કરીને ઉપયોગ કરીને આપણા જીવનમાં લાવવાનો આપણે પ્રયત્ન કરો. પૂર્ણયોગની સાધના આ રીતે જ કરી શકાય છે. ઇન્ટલેક્ચ્યુઅલી પૂર્ણયોગ સમજવો એ વસ્તુ જુદી છે અને આંતરિક રીતે પૂર્ણયોગને જીવવું, પ્રત્યક્ષ કોન્ક્રીટલી જીવવું, વાસ્તવિક રીતે નક્કર રીતે જીવવું એ વસ્તુ જુદી છે. આપણે આપણો પ્રયત્ન એવો છે કે નક્કર રીતે આપણે પૂર્ણયોગને જીવવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે મારફત આપણે ઇન્ટેલેક્ચ્યુઅલી સમજી શકીએ કે ન સમજી શકીએ, શ્રદ્ધા રાખજો કે તમને જે કંઈ સમજવાની જરૂર હશે એ તમને સમજણ આપવામાં આવશે. આખું જે ઇન્ટેલેક્ચ્યુઅલ આર્ગ્યુમેન્ટ છે પૂર્ણયોગના બધા સમજવાની જરૂર નથી. આપણે જે કંઈ આપણા માટે આપણામાં વિકાસ માટે જરૂર હશે એટલું પોતાને મળે આવશે, તમને સમજણ મળશે, તમારી ચેતનાનો વિકાસ થશે. નહીં તો એવું થશે કે હવે ઇન્ટેલેક્ચ્યુઅલ આર્ગ્યુમેન્ટ સમજવામાં જ જિંદગી પૂરી થઈ જશે અને મૂળ સાધના છે એ એમનામ રહી જશે, આપણી કર્યા વગરની રહી જશે. ડોન્ટ મિસ ધ ટાઈમ, ઇટ ઇઝ ધ હાઈ ટાઈમ. આર યુ રેડી? માતાજી પ્રશ્ન પૂછે. ખરેખર તમે તૈયાર છો આ રીતે સાહસ કરવા? આપણે એ સાહસ કરવાનું જ છે. કેટલીક વાર મેં તારે ભજવવાના ભાગ વિશે ગેરસમજૂતી સેવી છે, પરંતુ મારા હૃદયના ઊંડાણમાં મેં તને હંમેશા થયો છે. માતાજી કહે છે, ઘણી વખત જીવનમાં તું જે મારામાં કાર્ય કર્યો છે એમાં માટે મેં ગેરસમજ કરી છે, ખોટી રીતે મેં સમજી લીધું હોય છે. તું સાચી રીતે મને ગરવા માંગે છે અને હું એનો ખોટો અર્થ લીધો હોય છે. આપણે એવું જ થતું હોય છે. આપણા પર જ્યારે દુઃખો અને મુશ્કેલીઓ આવતા હોય છે ત્યારે આપણે કહે છે, ભગવાન આ તે શું કર્યું, તે ભૂલ કરી, એવું જ આપણે સમજતા હોય છે. ખરેખર એ ભગવાનની ભૂલ હોતી જ નથી. એ પરિસ્થિતિ દ્વારા તમારા ચેતનાનો અમુક ખાસ પ્રકારનો ઘાટ આપવા માટે જાણે અટોળાથી તમને ટીપવામાં આવી રહ્યા છે. એ પ્રભુનું કાર્ય છે. એ વખતે એ ટીપવવું જોઈએ, આપણે સંમતિ આપવી જોઈએ, એ ટીપાઈને બહાર નીકળવું પડે તો જ પ્રભુનો ઉદ્દેશ, પ્રભુનો હેતુ પૂર્ણ થશે. જીવનના દુઃખો આ રીતે આપણે સહન કરવા પડશે. એમાંથી છટકી જવા માટે પ્રયત્ન કરશો તો એનો અર્થ એમ છે કે પ્રભુ એમ સમજે છે કે હજી આ છોકરો તૈયાર નથી, જવા દો, છોડી દો એને. જો ભગવાન છોડી દેશે તો એ કામ અધૂરું રહેશે. આજે ને તો આવતા જન્મે આપણે પરીક્ષા આપવાની જ છે, તો પછી આ જન્મે જે રીતે આપવાની હોય એ આપણે આપી દો ને, શા માટે? વાય શુડ વી કીપ ઇટ પેન્ડિંગ? આવતા જીવનમાં આપણે શા માટે રાખો છો? આ જીવનમાં જે કંઈ ભગવાન તારે જે મોકલવું હોય હું આનંદથી સ્વીકારી લઈશ, આઈ એમ રેડી. આ પ્રકારના ભાવથી જીવ એ મસ્તીમાં જીવતા શીખશો ને તમે, તો જે રીતે પ્રભુને ઘડવો હશે, જે રીતે એની જીવનમાં પ્રસંગો નિર્માણ કરવા હશે, બધા પ્રસંગો પોતાનું નિર્માણ થશે અને એમાંથી તમે સાચું શીખીને બહાર આવશો. માતાજીની જે અપેક્ષા છે, પ્રભુની જે અપેક્ષા છે, એ પ્રમાણે તૈયાર થઈને તમે બહાર આવશો. પ્રભુને એ જરૂર છે, આપણે એ રીતે ઘડવાનું છે. હું જે પંથના અગ્નિથી મારા બાળપણથી તારી સાથે વચનબદ્ધ થયેલી છું તેમાંથી મને ચળાવી નથી. નાનપણથી મેં જે અગ્નિ ધારણ કર્યો છે, જે અભિપ્સા ધારણ કરી છે કે મારે પ્રભુનું કાર્ય કરવું છે, નાનપણથી માતાજી એ જ કામ કરતા હતા. ગઈ વખતે મેં રેફરન્સ આપેલો કે પાંચમે છઠ્ઠે વર્ષે હતા ત્યારથી એ સંપર્કમાં હતા. પેરિસના ઉપર જતા, મોટો ડગલામાં આવતા ને લોકોનું દુઃખ, લોકોને દુઃખમાંથી મુક્ત કરતા હતા. એ વખતે તેમણે કામ શરૂ કરી દીધું. એ જે અગ્નિ છે, એ અભિપ્સા છે, નાનપણમાં સ્વીકારેલી, એ અગ્નિ મેં ઠારી નથી નાખ્યો. એ અગ્નિમાં જ હું જીવવા માગું છું. મારે પ્રભુનું કાર્ય કરવું છે, કરવું છે ને કરવું જ છે. તારે જે દુઃખ મોકલવા હોય મોકલ. આ પ્રકારના ભાવથી માતાજી પ્રાર્થના લખી રહી છે અહીંયા. તું કંઈ જીવનના કોઈ ખાસ રૂપ સાથે સમગ્રપણે બંધાઈ ગયેલો નથી. પ્રભુને કંઈ એક વિશિષ્ટ સ્વરૂપે તમે પ્રકટ કરી શકો છો એવું નથી. જીવનના કોઈ પણ નાનું એવું કાર્ય દ્વારા પણ પ્રભુ પ્રકટ થઈ શકે છે. કોઈ પણ કાર્ય, એમાં એવું પણ નથી કે તમને એમ લાગે છે કે હું નાહી ધોઈને પવિત્ર થઈને આસન ઉપર પલોઠી વાળીને બેસું ભગવાન સામે, અગરબત્તી કરીને દીવો કરીને ત્યારે જ પ્રભુને પ્રકટ કરશું એવું નથી. એટ એવરી મોમેન્ટ ઓફ યોર લાઈફ તમે પોતાને પ્રકટ, એ પ્રભુને પ્રકટ કરી શકો છો. દરેક ક્ષણ પ્રભુની છે. ઇટ ઇઝ ધ ગોડ્સ અવર. દરેક ક્ષણ તમે પ્રભુને પ્રકટ કરશો. એ રીતે દરેક ક્ષણ દ્વારા, જે રીતે જે સ્વરૂપે એ ક્ષણ હોય એ સ્વરૂપ દ્વારા તમે પ્રભુને પ્રકટ કરી શકો છો. ભલે તમે ઘરનું કોઈ વ્યવહારિક સાંસારિક કામ કરતા હો, પણ એ કામ દ્વારા પણ પ્રભુ પ્રકટ થઈ શકે છે. આપણું જીવન ને આપણી સાધના સાથે સાથે જ ચાલવી જોઈએ. જીવનનો એક અડધો કલાકનો ભાગ સાધના માટે એ કલ્પના પૂર્ણયોગમાં માન્ય નથી. પૂર્ણયોગ એટલે 24 કલાકની સાધના, 24 કલાકની તમારી સાધના અને એ જીવન, એ બંને એકરૂપ થવા જોઈએ તમારે. એ રીતે જીવો છો આપણે તો જ આપણે સાથે પૂર્ણયોગમાં પ્રવેશી શકશું અને સમજી શકશું કે ખરેખર પૂર્ણયોગ શું છે. આપણા માટે ખરેખર શ્રી અરવિંદ આપણને શું શીખવવા માગે છે, તો એ રીતે જીવવાનું છે. તો કોઈ પણ કાર્ય હોય એમાં તમે પ્રભુને વ્યક્ત કરવાનો પ્રયત્ન કરો છો. વધારે વધારે પૂર્ણતા નિર્માણ કરવાનો પ્રયત્ન કરો. પૂર્ણતા બે રીતે પ્રકટ કરવાની છે, તમારે ધ્યાન રાખજો. એક બાહ્ય કાર્યમાં પૂર્ણતા હોય છે, એક આંતરિક ચેતનાની પૂર્ણતા હોય છે. બાહ્ય કાર્યમાં પૂર્ણતા તો સામાન્ય માણસ પણ કરી શકે છે. પરફેક્ટલી ચોરી કરનારો માણસ છે એ પણ પોતાના કાર્યમાં પૂર્ણ હોય છે, પણ એમાં ભગવાન પ્રગટ થતો નથી, ધ્યાન રાખજો. એનું બાહ્ય કાર્ય પૂર્ણ છે, પરફેક્ટ છે. આજે શૂટર્સ લોકો હોય છે કે જે સોપારી લઈને માણસને મારતા હોય છે, દે આર પરફેક્ટ ઇન દેર વર્ક, પણ એની દ્વારા પ્રભુ પ્રકટ થતા નથી. બે પૂર્ણતાઓ તમારે સાથે જ રાખવી પડે છે સાધનામાં. એક આંતરિક ચેતનાની પૂર્ણતા, કે આંતરિક ચેતના તમારે પ્રભુનો સ્પર્શ હોવો જોઈએ, અને એ આંતરિક જે પૂર્ણતા છે એની દ્વારા પછી તમારા બહારના કાર્યની પૂર્ણતા પ્રકટ થવી જોઈએ. આ બે પૂર્ણતાઓનો જ્યારે મિલાપ કરશો ત્યારે એ પૂર્ણયોગ તમે જીવતા હો છો, એ તમારો સાચો કર્મયોગ છે. એમાં પ્રભુ એક કર્મમાં જોડાઈ જાય છે, એટલે કર્મયોગ છે. આ રીતે તમે પૂર્ણતા લાવવાની છે. ફક્ત બાહ્ય પૂર્ણતાને મહત્વ આપો નહીં. ઘણા લોકો આપણા પૂર્ણયોગ, મને ખબર છે કે શરીરના ઘણા શિષ્યો, ના આપણે કાર્યમાં પૂર્ણતા હોવી જોઈએ, કાર્યમાં પૂર્ણતા હોવી જોઈએ, પણ અંદર શું, અંદરની પૂર્ણતા ભૂલી જાય છે, બહારની પૂર્ણતાને જ મહત્વ આપે છે. તો એ તો સંસારિક માણસ પણ કરતો હોય છે, એ વધારે સારી રીતે કરતો હોય છે, આપણા કરતાં પણ વધારે સારી રીતે કરતો હોય છે. ધ પ્રોફેશનલ્સ આર ઓલવેઝ દેઅર પરફેક્ટ ઇન દેર વર્ક. સારામાં સારો વકીલ હોય છે, વકીલાત તરીકે પૂર્ણ રીતે વકીલાત કરતો હોય છે, પણ એ કંઈમાં પ્રભુ પકડતો નથી. સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પોતાના ઓલામાં સ્પેશિયલ હોય છે, પોતાનો પૂર્ણ રીતે હોય છે, પૂર્ણતા હોય છે, પણ એ કંઈ પ્રભુ દ્વારા પ્રગટ થતા નથી. કોઈ પણ તમે લ્યો, કોઈ પણ ક્ષેત્ર લ્યો, સ્પેશિયલાઇઝેશન છે ત્યાં પૂર્ણતા આવી જતી હોય છે, પણ એમ દ્વારા પ્રભુ પ્રગટ થતા નથી. આપણે એ સ્પેશિયલાઇઝેશન મેળવવાનું છે, ત્યાં પણ એક્સપર્ટાઇઝેશન આપણે મેળવવું છે, આંતરિક રીતે પણ આપણે પૂર્ણતા મેળવવાની છે. પ્રભુ સાથે સ્પર્શ કરશો, પ્રભુનો સ્પર્શ અંદરથી મળશે, પ્રભુની હાજરી અનુભવશો, તો જ એ પૂર્ણતા આવી શકશે. અંદર પ્રભુની હાજરી અનુભવવી, એમાંથી પ્રેરણા મેળવવાની, અને એમાંથી બહારનું કામ પરફેક્ટલી કરવાનું, આ આપણો પૂર્ણયોગનો આ જીવન જીવવાનો સિદ્ધાંત છે. આ રીતે આપણે પૂર્ણતા મેળવવાનું છે. માતાજી એ વાત લીધી, તું કંઈ જીવનના કોઈ ખાસ રૂપ સાથે સમગ્રપણે બંધાઈ ગયેલો નથી. તને દરેક રૂપમાં જાગૃત કરવો અને પ્રકાશિત કરવો શક્ય છે, પરંતુ આને માટે વ્યક્તિએ તારું રહસ્ય પ્રાપ્ત કરવું જોઈએ. રહસ્ય શું છે? રહસ્ય એ છે કે આંતરિક પૂર્ણતા, આંતરિક પ્રભુનો સ્પર્શ આપણે પહેલા મેળવવો પડશે. આંતરિક સ્પર્શ આપણે જો મેળવી શકશું, તો એની મદદથી, એ ચેતનાના, એ સ્પર્શના મદદથી આપણે બહારના કાર્યને વધારે પૂર્ણ, વધારે સારી રીતે આપણે કરી શકશું. પહેલાં આંતરિક પૂર્ણતા મેળવવી એ, અને આંતરિક પૂર્ણતા મેળવવા માટે વૈશ્વિક ચેતનામાં પ્રવેશવું મહત્વનું છે. દેટ ઇઝ ધ ઓનલી કન્ડિશન. વૈશ્વિક ચેતનામાં તમે પ્રવેશશો એટલે નિર્લેપતા, નિસ્પૃહતા, દૃષ્ટાભાવ, તટસ્થતા, આ બધું પોતાને મળી પ્રકટ થવા લાગે છે વૈશ્વિક ચેતનામાં. આપણો પ્રયત્ન એ હોવો જોઈએ કે વ્યક્તિ ચેતનામાંથી પહેલાં વૈશ્વિક ચેતનામાં પ્રવેશો અને વૈશ્વિક ચેતનામાં રહીને જીવનના કાર્ય કરો, પછી રૂપાંતરની શરૂઆત ત્યાં થાય છે. બધી વૈશ્વિક ચેતનાનો તમને સ્પર્શ મળે છે, વૈશ્વિક ચેતનાનો તમે સ્ટેશન થઈ જાઓ છો, કે તમારું ચૈતસિક રૂપાંતર શરૂ થવા લાગે છે. તમારા જીવનની ઉણપો તમને દેખાવા માંડે છે, ક્યાં ક્યાં ઉણપ છે મારા જીવનમાં, હું ક્યાં ક્યાં અધૂરું છું, સમજાવવા માંડે છે તમને, સ્પષ્ટ રીતે સમજાય છે તમને. અને એ દર્શનમાંથી પછી તમે ક્યાં શું ઉપયોગ, શું પ્રયત્ન કરવો જોઈએ એ પણ તમને સમજાય છે. ક્યાં મારી સાધના વધારી જોઈએ, ક્યાં સાધનાના દૃષ્ટિએ મારે કઈ દિશામાં પ્રયત્ન કરવો જોઈએ, એ બધું તમને માર્ગદર્શન અંદરથી મળવા માંડે છે. હે સૌંદર્યના પ્રભુ, માતાજી પ્રાર્થના કરે છે, હે સૌંદર્યના પ્રભુ, મને તારા નિયમની સંપૂર્ણ જાણકારી આપ, જેથી તું મારી અંદર પ્રેમના દેવ સ્વરૂપનો સામંજસ્યપૂર્ણ મુકુટ બની રહે. હે સૌંદર્યના પ્રભુ, સૌંદર્ય પ્રકટ કરવું છે તે સૌંદર્યના પ્રભુ તમે છો, મને તારા નિયમની સંપૂર્ણ જાણકારી આપ. આપણે જે વર્ણન કરી રહ્યા છીએ અત્યારે, હું આપણે જે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, એ જ એ નિયમની જાણકારી છે. ધ્યાન રાખજો, માતાજી ઘણે ઠેકાણે આ રેફરન્સ આપેલા છે, એ બધું હું એકત્ર કરીને વાત કરી રહ્યો છું તમને, કે વિશ્વચેતનામાં પ્રવેશ, વિશ્વચેતના પ્રવેશ દ્વારા ઉર્ધ્વમાંની દિવ્ય પ્રેરણાઓ, દિવ્ય શક્તિઓ છે, દિવ્ય દેવો છે, અધિમનસ છે, એના સંપર્કમાં તમે આવો છો. શ્રી અરવિંદ સ્પષ્ટ કહ્યું છે, અતિમનસનું રૂપાંતર તમારે લાવવું હોય, અતિમનસનો સાક્ષાત્કાર કરવો હોય, તો અધિમનસનો સાક્ષાત્કાર પહેલાં કરવો જરૂરી છે. અધિમનસનો સાક્ષાત્કાર એટલે આ વિશ્વ શક્તિઓ સ્વરૂપ જે દેવો છે તેમના સાથેનો સંપર્ક સાધવો પડે તમારે. પૂર્ણયોગમાં એવા ઘણા લોકો છે કે દેવો શું, આપણે વી ડોન્ટ બિલીવ ઇન દેવાસ, દે આર ઓનલી પ્યોર ઇન્ટેલેક્ચ્યુઅલ્સ, સમજ્યા નથી સાધના. બહુ સ્પષ્ટ વાત છે, તમારે આ દેવોની મદદ લેવી જ પડે છે, અને એમના મદદથી જ તમે ચેતનાનો વિકાસ કરી શકો છો. દે આર ફોર ધેટ, એ વૈશ્વિક કાર્યમાં દે આર ધ આર્કિટેક્ટ, દે આર ધ એન્જિનિયર્સ, એમની સલાહ આપણે લેવી જ પડે છે, એમની મદદ લેવી જ પડે છે. આપણે એમની મદદથી જો તમે ખરેખર ચેતનાનો વિકાસ કરશો, તો તમારી સાધનામાં સંવાદિતા આવશે, સંઘર્ષ આવશે નહીં, અદિવ્ય તત્વો વધારે કલેલ નહીં પાડે તમારામાં, આસુરી શક્તિઓ તમારા સાધનામાં કલેલ નહીં પડે, તમારા જીવનમાં ઓછી કલેલ પાડશે, અને તમે આનંદથી સાધના કરી શકશો. આ બધું મોટું, આ બહુ મહત્વનું રહસ્ય છે. અને આ બાબતમાં ઘણી ગેરસમજો છે, હું સમજુ છું, મેં લોકોને સાંભળ્યા છે, એ લોકોની ગેરસમજો મેં સાંભળી વાંચી છે. મને એમ લાગે છે ઓહો હો હો, શ્રી અરવિંદને બાબતમાં ઘણી ગેરસમજો થઈ ગઈ છે દુર્ભાગ્ય. શ્રી અરવિંદ પણ, માતાજી પણ દેવોની મદદ લેતા હતા, કેટલાય દાખલા છે, લેતા હતા. તમને એવો દાખલો ખબર હશે કે ગણપતિની મદદ લીધેલી એમણે, ત્યાં જે ગણપતિ છે મંદિર તમે જોયું હશે, એ ગણપતિની મદદ લીધેલી. કારણ એ વખતે આશ્રમમાં પૈસાની જરૂર હતી. ગણપતિ, તું તો રિદ્ધિ સિદ્ધિનો દેવતા છે, થોડોક આશ્રમ માટે કંઈ મોકલજે, અમે પ્રભુનું કાર્ય કરી શકીએ. અને ગણપતિએ કીધું કે હું તો દેવતા તરીકે છું, મારી મર્યાદાઓ છે, હું થોડું ઘણું મોકલીશ, વધારે નહીં મોકલી શકું. આ બધે આ સંવાદ છે. માતાજી અને ભગવાન શંકરનો, શંકર પ્રકટ થયેલા એમના સંવાદની વાતો આવે છે અંદર. બધા સાથે સંપર્ક, ઇન્દ્ર સાથે સંપર્ક છે. માતાજીની પ્રાર્થના છે આપણા પ્રાર્થના ધ્યાનમાં, હે ઇન્દ્રબન તું આમ કરજે, હે ઇન્દ્રબને આમ કરજે, હે વરુણ તું આમ કરજે. બધાની મદદ બધા લેવલી આપણે લેવાની, પરંતુ નીચે એક અંડરલાઈન હોય છે કે આ દેવોના સંપર્કમાં આવ્યા પછી એમના સાથે કામ કરવાનું છે, ચેતનાનો વિકાસ કરવાનો છે, પણ ત્યાં બંધાઈ રહેવાનું નથી. આ અતિશય મહત્વની વાત છે પૂર્ણ યોગમાંની. ત્યાં બંધાઈ રહેવાનું નથી, આપણે એનાથી ઉપર જવાનું છે. દેવોના ક્ષેત્રો કરતાં પણ આપણે ઉપર જવું પડશે. ઉપનિષદમાં એક પ્રસંગ આવે છે, વર્ણન છે કે દેવો પણ, કોઈ જો યોગી પોતાની ચેતનાનો વિકાસ કરતો હોય તો ઈચ્છે, એમ ઈચ્છે છે કે આ મારા વાડામાં જ કાયમી રહી જાય તો વધારે સારું. અવરોધો નિર્માણ કરતા હોય છે દેવો પણ. એમને લાગતું નામ એ મારા સાથે જ રહેવા જોઈએ, ઉપર જવાનો જોઈએ, એટલે અવરોધો નિર્માણ કરતા હોય છે. પરંતુ યોગી હોય છે એ તો પરમચેતના સાથે સંપર્ક રાખીને સીધો આગળ જ જતો હોય છે. એટલે અધિમનસ કરતાં પણ આપણે ઉપર જવાનું છે, દેવોના જગત કરતાં પણ ઉપર જવાનું છે. પણ જ્યાં સુધી આપણે અધિમનસને ક્રોસ નહીં કરીએ ત્યાં સુધી આપણે આપણી સાધનામાં દેવોની મદદ પણ લેવી પડે છે, પ્રાર્થના કરીને લેવી પડે છે, એમની મદદ લઈએ છીએ અને એ લોકો આપે પણ છે મદદ. દેટ ઇઝ યર વર્ક, અસાઇન વર્ક બાય ધ સુપ્રીમ મધર. એ લોકો એ પોતાની રીતે કામ કરતા હોય છે. તો આ રીતે હે સૌદ્ર પ્રભુ, મને તારા નિયમની સંપૂર્ણ જાણકારી આપ, જેથી તું મારી અંદર પ્રેમના દેવ સ્વરૂપનો સામંજસ્યપૂર્ણ મુકુટ બની રહે. પ્રેમ એટલે એકરૂપતા. જ્યારે મધર પ્રાર્થનામાં પ્રેમ શોધતા ત્યારે એકરૂપતા એ અર્થમાં હોય છે કે હું જેથી તારો આજ નિયમ સમજીશ તો હું બધા સાથે એકરૂપ થઈ શકીશ. આંતરિક રીતે એકરૂપતા આપણે ધારણ કરવાની છે. મેં તમને કીધું કે તમારે જો વિશ્વ ચેતનામાં જો પ્રવેશો હશે તો તમારે એવી ચેતના સાથે એકરૂપ થવું જોઈએ કે જે ચેતના આપણા બધા મારફત પ્રકટ થઈ છે. આ ક્ષણે, આ ક્ષણે તમારી અંદર જે ચેતના પ્રકટ થઈ છે એ ચેતનાના સંવેદનો અનુભવવાની ક્ષમતા મારામાં પણ આવવી જ જોઈએ. મને એવો અનુભવ જોઈએ કે મેં જે ચેતનાને ધારણ કરી છે એ જ ચેતના આટલા બધા શરીરો મારફત પ્રકટ થઈ રહી છે, સમજવાનો પ્રયત્ન કરી છે, યોગ કરી રહી છે. આ પ્રકારના વાઇબ્રેશન અનુભવવા એ જ વિશ્વ ચેતનામાં પ્રવેશવાનો સાચો માર્ગ છે. આ પ્રાર્થના બહુ ગૂઢ છે.